તારીખ 20/6/1991 શ્રી ચિદવિલાસ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 14.
પર્યાય વડે આવ્યું છે તો પરિણતિ તો ન આવી, તો પર્યાય વડે જ્ઞાન જ્ઞેયોમાં કઈ રીતે આવ્યું? જ્ઞાન જ્ઞેયોમાં આવ્યું એ તો કથન માત્ર છે, પરિણતિ વડે કોઈ જ્ઞાન જ્ઞેયોમાં જતું નથી. પણ જ્ઞેયોનું જાણવું થાય છે, જ્ઞેયોનો પ્રતિભાસ આવે છે, એટલે જ્ઞાન જ્ઞેયોમાં ગયું એવું કથન, અથવા જ્ઞેયો જ્ઞાનમાં આવ્યા એવું કથન માત્ર છે. પરિણતિ એ કોઈ એકબીજામાં પ્રવેશ થાય એ તો વસ્તુ સ્થિતિ નથી, તેનું સમાધાન કે જ્ઞાનની પરિણતિ અભેદ રૂપે અથવા તાદાત્મ્ય રૂપે તો જ્ઞેયોમાં આવી નથી, પરંતુ પર્યાયની શક્તિ જ્ઞેયમાં ઉપચાર પરિણતિથી પરિણમી છે. પર્યાયની શક્તિ એટલે શું? કે પર્યાયમાં જે સ્વચ્છત્વ શક્તિ છે તેને લઈને જ્ઞેયનું જેવું છે એવું પ્રતિબિંબ ઉઠે છે, એટલે એ પરિણતિ ત્યાં ગઈ છે એમ ઉપચારથી કહેવાય છે. ઉપચાર પરિણતિથી પરિણમી છે એટલે ઉપચારથી જ્ઞાન ત્યાં ગયું છે એમ કહેવાય છે. ઉપચારથી તેને જ્ઞેયાકાર કહીએ છીએ, છે તો એ જ્ઞાનનો જ પર્યાય, પણ ઉપચારથી એને જ્ઞેયાકાર પણ કહીએ છીએ. કેમ કે એકમાં બીજાનો આરોપ કર્યો, જ્ઞાનમાં જ્ઞેયનો આરોપ કર્યો. જ્ઞેયો જ્ઞાનમાં આવતા નથી, જ્ઞાન જ્ઞેયોમાં જતું નથી. દ્રવ ગુણ પર્યાય વસ્તુ નાખે, દરેક વસ્તુને પોતાના દ્રવ ગુણને પર્યાય છે. જે વસ્તુનું સત છે તે જ જ્ઞાનનું સત છે. જે આત્માના વસ્તુની સત્તા છે, સત છે, તે જ જ્ઞાનનું સત છે. કેમ કે જે અસંખ્ય પ્રદેશ વસ્તુના છે તે જ પ્રદેશો જ્ઞાનના છે અથવા જ્ઞાનની પર્યાયના છે. તેથી અભેદની સત્તાની અભેદ સત્તાની અપેક્ષાએ અભેદ ગુણ પર્યાયની સિદ્ધિ થઈ, અભેદ સત્તાની અપેક્ષાએ અભેદ ગુણ પર્યાયની સિદ્ધિ થઈ. ભેદ અપેક્ષામાં જ્ઞાનરૂપ દ્રવ, જાણપણારૂપ ગુણ, લક્ષણ ગુણ અને તેની પરિણતિ તે પર્યાય એમ ભેદ વડે ત્રણે સદાય છે. બહુ ચોખ્ખું છે. ઉપચારથી સમસ્ત જ્ઞેય, ઉપચારથી સમસ્ત જ્ઞેય, સમસ્ત જ્ઞેયના દ્રવગુણ પર્યાય જ્ઞાનમાં આવે છે, બીજા જ્ઞેયોના દ્રવગુણ પર્યાય જ્ઞાનમાં જણાઈ જાય છે. ઉપચારના તો અનેક ભેદ છે, અનેક પ્રકારના ઉપચાર છે તે અહીંયા કહીએ છીએ, એ ઉપચાર સમજાવે છે. પણ જો આગળ પર્યાયની ભિન્નતા કહી, ક્ષેત્રથી પણ જ્યાં ક્ષેત્ર સત્તાની વાત આવી ત્યાં દ્રવ્યની સત્તા, ગુણની સત્તા, પર્યાયની સત્તા, એમ પર્યાયની સત્તા અહીંયા કહે છે કે અભેદ છે. સુગાનીજીમાં બે વાત આવે છે, અભેદ ક્ષેત્રની પણ વાત આવે છે અને ભેદ ક્ષેત્રની પણ વાત આવે છે. બંને અપેક્ષા સમજે તો બરાબર છે. અધ્યાત્મમાં તો જીવને વ્યક્ત પર્યાય હોવાથી ત્યાંથી સહેલું પડે છે. 403 અને 404 છે. કારણ કે બધી ગાથાઓમાં તો એમ લીધું છે કે શાસ્ત્ર તે જ્ઞાન નથી, રે શાસ્ત્ર તે જ્ઞાન નથી, જ્ઞાન જે જ્ઞાન જેથી શાસ્ત્ર કંઈ જાણે નહીં તે કારણે છે જ્ઞાન જુદું શાસ્ત્ર જુદું જીન કહે. રે શબ્દ તે જ્ઞાન નથી જેથી શબ્દ કાંઈ જાણે નહીં, જે રૂપ તે જ્ઞાન નથી જેથી રૂપ કાંઈ જાણે નહીં, વર્ણ તે જ્ઞાન નથી, એમ કરીને બધા બોલ લેતા લેતા પાંચે ઇન્દ્રિયના સ્પર્શ સુધીના બોલ લઈ લીધા. પછી કર્મ જ્ઞાન નથી, ધર્મ ધર્મસ્તી કાંઈ જ્ઞાન નથી, કાળ જ્ઞાન નથી, આકાશ જ્ઞાન નથી, એમ જ્ઞેયના વિષયો લઈ લીધા. એટલે જ્ઞેયના એક શંકર દોષ, ભાવે ભાવક શંકર દોષ, એમાં ક્યાંય જ્ઞાન નથી. નહીં જ્ઞાન અધ્યવસાન છે, અધ્યવસાન પણ જ્ઞાન નથી. અહીં સુધી નાસ્તી લીધી. હવે છેલ્લી બે ગાથામાં અસ્તી લીએ છે. અરે સર્વદા જાણે જ તેથી જીવ જ્ઞાયક જ્ઞાની છે, ને જ્ઞાન છે જ્ઞાયકથી અવ્યતિરિક્ત એમ જ્ઞાતવ્ય છે. જ્ઞાન છે જ્ઞાયકથી અવ્યતિરિક્ત એમ જ્ઞાતવ્ય છે. જ્ઞાનને જ્ઞાયકથી અવ્યતિરિક્ત પણ છે એમ જાણવા યોગ્ય છે. આવો એનો સાદો અર્થ છે. જ્ઞાનમ છો જાણયાદો અવધિરિત મુનિયવમ. કારણ કે જીવ નિરંતર જાણે છે, માટે જ્ઞાયક એવો જીવ જ્ઞાની છે અને જ્ઞાન જ્ઞાયકથી અવ્યતિરિક્ત છે એમ જાણવા યોગ્ય છે. એની ટીકા કરતા એવી પદ્ધતિ લીધી છે, કોણ બહુ સારો છે. હવે જીવ જ એક જ્ઞાન છે, અહીંથી શરૂઆત કરી છે. ઈ ગાથાની ટીકા કરતા કે હવે જીવ જ એક જ્ઞાન છે, કારણ કે જીવ ચેતન છે, માટે જ્ઞાનને અને જીવને અવ્યતિરેક એટલે અભિન્નતા છે. તેથી જ્ઞાનનો જીવની સાથે વ્યતિરેક જરા પણ શંકનીય નથી. તમે શંકા કરશો ને, શંકાનો અવકાશ નથી કે જ્ઞાન અને જીવ જુદા છે, એવી ટીકા કરે છે. અથવા જીવ એક એવ જ્ઞાનમ ચેતનત્વાત તથો જ્ઞાન જીવ્યો હો અવ્યતિરેક હો નથો જીવસ્ય વ્યતિરેક હો કથંચન આપિ શંકનીય નથો જીવસ્ય જીવનો કાંઈ પણ વ્યતિરેક પણ એટલે ભિન્ન પણ કથંચન કંચન આપી એટલે થોડું પણ શંકનીય થોડી પણ શંકા નહીં કરવી. સ્વયં જ્ઞાન જ્ઞાનત્વાત તતઃ સ્વયં જ્ઞાન સ્વરૂપ હોવાને લીધે આવી રીતે કાર્ય કારણથી, કારણ કે જીવ પોતે જ જ્ઞાન છે, જ્ઞાનથી જીવની ભિન્નતા હશે કે કેમ એમ જરા પણ શંકા કરવા યોગ્ય નથી. કશ્ચન આપી ન શંકનીય થોડું પણ શંકા કરવા યોગ્ય નથી. એવી રીતે જ્ઞાનને અને જીવને અવ્યતિરેકપણું એટલે અભિન્નતા સ્થાપી છે. સમયસારમાં આ વિષય એ પદ્ધતિથી ચાલ્યો છે, જ્ઞાનનો અને જીવનો અભિન્ન. હવે ઉપચારના ભેદો કહે છે કે સ્વજાતિ ઉપચાર, દ્વિજાતિ ઉપચાર, પછી સ્વજાતિ વિજાતિ ઉપચાર, દ્રવ્યમાં ત્રણેય ઉપચાર, ગુણમાં ત્રણેય ઉપચાર ઉપરના અને પર્યાયમાં ત્રણેય ઉપચાર, સ્વજાતિ ઉપચાર, પરજાતિ ઉપચાર અને સ્વપરજાતિ ઉપચાર, દ્રવ્યમાં ગુણમાં ને પર્યાયમાં, એમ નવ ભેદ થયા. નવ સ્વજાતિ, નવ વિજાતિ અને નવ સ્વજાતિ વિજાતિ, નવ સામાન્ય, એ પ્રમાણે 36 ભેદ જ્ઞાનમાં આવે ત્યારે જ્ઞાનમાં સધાય છે. એવા 36 ભેદ જ્ઞાનમાં આવે ત્યારે જ્ઞાનમાં સધાય છે.
આમાં જ્ઞાનના જે નવ સ્વજાતિ
જાતિ ઉપચાર, વિજાતિ ઉપચાર અને સ્વજાતિ વિચાર, દ્રવ્યમાં ત્રણેય ઉપચાર, ગુણમાં ત્રણેય ઉપચાર અને પર્યાયમાં ત્રણેય ઉપચાર, અસ્તિ નાસ્તિની અપેક્ષા એ લેતા હોય તો થઈ જાય, કઈ નીચે શું આવે છે. જ્ઞાન અને દર્શન એ બંને ગુણો ચેતનાની અપેક્ષા એ સ્વજાતિ છે, લક્ષણ અપેક્ષા એ ઉપચાર વિજાતિ છે, અને બંને અપેક્ષાઓ સાથે લેતા સ્વજાતિ અને વિજાતિ છે. બંને ગુણો ચેતનાની અપેક્ષા એ સ્વજાતિ છે, બંનેના લક્ષણ જુદા જુદા છે, લક્ષણ અપેક્ષા એ ઉપચાર વિજાતિ છે, અને બંને અપેક્ષા લેતા સ્વજાતિ અને વિજાતિ છે. એક ગુણ દ્રવ્ય ગુણ પર્યાયને સાધે, તથા સ્વજાતિ વિજાતિ અને મિશ્ર એ સાધે, ત્યારે અનંત ગુણોમાં 36 ભેદ ઉપચારથી સદાય જાય છે. એક ગુણ છે એ સ્વજાતિ પણ સાધે, એની અપેક્ષા એ વિજાતિ પણ મિશ્ર પણ લઈ લેવું, અને દ્રવ ગુણ પર્યાયની અપેક્ષા એ એના ત્રણેયમાં ભેદ ઉતારતા 36 ભેદ થાય છે. જૈન સિદ્ધાંત દર્પણમાં આ સંબંધી નીચે પ્રમાણે વર્ણન છે કે એક પ્રસિદ્ધ ધર્મનો બીજામાં આરોપ કરવો તે અસદભૂત વ્યવહારનો વિષય છે. એક પ્રસિદ્ધ ધર્મનો બીજામાં આરોપ કરવો તે અસદભૂત વ્યવહારનો વિષય છે, અને તેના ત્રણ ભેદ છે. એ જૈન સિદ્ધાંત દર્પણની વાત. અસદભૂત એટલે એમાં સત્તા ન હોય, સદભૂત એટલે એમાં સત્તા હોવી, અને એમાં સત્તા ન હોવી, એમાં સત્તા હોવી તે સદભૂત, એની સત્તામાં ન હોવું તે અસદભૂત. અસત ઉપરથી અસત, અસત ઉપરથી અસદ લીધું, એવી રીતે. અથવા જ્ઞાન જ્ઞેયને જાણે છે, જ્ઞાને જ્ઞેયને જાણે, તો જ્ઞાન તો જ્ઞેયમાં આવ્યું નથી, એ ભિન્ન ભિન્ન રહ્યા છે, છતાં વ્યવહાર કરવો તે અસદભૂત વ્યવહાર છે. એકબીજા વચ્ચે વ્યવહાર કરવો તે અસદભૂત વ્યવહાર છે. પણ ગુણ અને ગુણીનો ભેદ તે સદભૂત વ્યવહાર છે, કેમ કે ગુણીમાં ગુણ છે, અને જ્ઞાનની પર્યાય આત્મામાં છે એ પણ સદભૂત વ્યવહાર છે, કેમ કે એક સત્તામાં છે દ્રવ્ય અને પર્યાય, માટે એનો સદભૂત વ્યવહાર છે. જૈન સિદ્ધાંત દર્પણમાં આ સંબંધી નીચે પ્રમાણે વર્ણન છે કે એક પ્રસિદ્ધ ધર્મનો બીજામાં આરોપ કરવો, કેમ કે એમાં એ છે નહીં, એકમાં બીજો છે નહીં, તેથી તે અસદભૂત વ્યવહારનો વિષય છે. તેના ત્રણ ભેદ છે. બીજામાં આરોપ કરવો, આ એક ગુણનો બીજામાં આરોપ કરવો, એક ધર્મનો બીજામાં આરોપ કરવો, તે અસદભૂત વ્યવહારનો વિષય છે, કેમ કે એકબીજામાં આવતા તો નથી. અને તેના પણ ત્રણ ભેદ છે, સ્વજાતિ ઉપચાર, વિજાતિ ઉપચાર અને સજાતિ વિજાતિ ઉપચાર. એ ત્રણેયમાંથી દરેકના નવનો ભેદ થાય છે તે આ પ્રમાણે છે. આ ઉપચાર છે, જ્ઞાનમાં સુખ છે નહીં, છતાં જ્ઞાન સુખ સ્વરૂપે છે એમ કેવું તે ઉપચાર છે. એ ગુણમાં બીજા ગુણનો અસદભૂત થયો, બીજા ધર્મનો આરોપ કર્યો. મૂળ લક્ષણ તો એની જાણવાની શક્તિ તો જ્ઞાનની છે, સુખ શક્તિ તો જુદી જ છે, પણ છતાં એને એના રૂપે કહેવું એ એક ધર્મનો બીજા ધર્મમાં ઉપચાર કર્યો કહેવાય. શું હા નહીં, પણ એમ કહેવું એમ કથનની અંદર આવે. શું કેમ, જેમ કે જ્ઞાન જ્ઞેયને જાણે છે તે અસદભૂત વ્યવહાર, તો એ ખોટું થશે. દ્રવગુણ પર્યાયમાં એકબીજાનો આરોપ કરવો, જ્ઞાન ગુણ નો આરોપ કરવો, કોઈનો કોઈનામાં આરોપ કરવો. એક ગુણ તો બીજા ગુણ ના આશ્રય જાય નહીં, એક ગુણ બીજા ગુણ સ્વરૂપે થઈ જાય નહીં, કારણ કે પોતાનું સ્વરૂપ છોડે નહીં. છતાં પણ આરોપ કરવો, એને એના રૂપે જોવો. શું હા, જ્ઞાન ગુણને સુખ રૂપે જોવું. શું હા, એમાં ફેરફો થઈ જાય. સુખ ગુણ રૂપે જોવું અહીંયા એમ છે. સુખ રૂપ તો એનું છે જ છે, રૂપ તો આવે છે, સુખ ગુણ રૂપે જોવું. તો એક અનંત ગુણમાં એક ગુણ વિભુત્વ નામનો છે. વિભુત્વનો અર્થ એવો છે કે વ્યાપવું. તો બધા ગુણો આખા દ્રવ્યમાં વ્યાપે છે એનું કારણ વિભુત્વ છે. એવા એક ભાવ રૂપ વિભુત્વ શક્તિ, જેમ કે જ્ઞાન રૂપી એક ભાવ સર્વમાં વ્યાપે છે, સર્વ ભાવોમાં વ્યાપક એવા એક ભાવ રૂપ વિભુત્વ શક્તિ. તો એમ કે બધામાં વ્યાપે છે, આખા દ્રવ્યમાં વ્યાપે છે. કોઈ ગુણ પોતાનું સ્વરૂપ છોડીને વ્યાપે છે, પોતાનું સ્વરૂપનો ત્યાગ કરીને વ્યાપી જાય છે એમ નથી, પોતાના સ્વરૂપે રહે છે અને વ્યાપે છે એવી રીતે છે. એ ગુણ ગુણે ગુણ રૂપે રહે છે અને પર્યાયે પરિણમે છે, દ્રવ દ્રવ્ય રૂપે રહે છે અને પર્યાયે પરિણમે છે એવી રીતે. એ ત્રણમાંથી દરેકના નવનો ભેદ થાય થાય છે તે આ પ્રમાણે આમાં દ્રવ્ય ગુણ પર્યાય ઉતર્યા છે કે દ્રવ્યમાં દ્રવ્યનો આરોપ, દ્રવ્યમાં ગુણનો આરોપ અને દ્રવ્યમાં પર્યાયનો આરોપ, ગુણમાં ગુણનો આરોપ, ગુણમાં દ્રવ્યનો આરોપ અને ગુણમાં પર્યાયનો આરોપ, પર્યાયમાં પર્યાયનો આરોપ, પર્યાયમાં ગુણનો આરોપ અને પર્યાયમાં દ્રવ્યનો આરોપ, તેમાં સજાતિ દ્રવ્યગુણ પર્યાયનો એકબીજામાં આરોપ કરવો તે સજાતિ ઉપચાર છે. જેમ કે ચંદ્રના પ્રતિબિંબને ચંદ્ર કહેવો તે સજાતિ પર્યાયનો સજાતિ પર્યાયમાં આરોપ છે. વિજાતિ દ્રવ્યગુણ પર્યાયનો એકબીજામાં આરોપ કરવો તે વિજાતિ ઉપચાર છે. જેમ કે જ્ઞાનને મૂર્ત કહેવું તે વિજાતિ ગુણનો વિજાતિ ગુણમાં ઉપચાર છે. ગુણનો દ્રવ્યમાં આરોપ કરવો એટલે આપણે આ 36 જે વિવિક્ષા લઈએ છીએ, તો શું છે કે દ્રવ્યને દ્રવ્ય રૂપે કહેવું, દ્રવ્યને ગુણ રૂપે કહેવું, ને દ્રવ્યને પર્યાય રૂપે કહેવું. એમ ગુણને ગુણ રૂપે કહેવું, ગુણને દ્રવ્ય રૂપે કહેવું, અને ગુણને પર્યાય રૂપે કહેવું. બસ એ જ પદ્ધતિ છે તત્વાનુશીલનમાં જે 36મી દીક્ષા લીધી છે એમાં આ રીતે 3×9 ત્રણેયમાં દ્રવ્યગુણ પર્યાયમાં ઉતરે છે. એવી રીતે દર્શન જ્ઞાન ચારિત્રમાં દર્શન જ્ઞાન ચારિત્ર સુખ અને વીર્ય 5 ગુણી લીધા છે અને 5ને એકબીજામાં ઉતારીને 25 ભેદી લીધા છે. દ્રવ્યગુણ પર્યાયના પરસ્પર ઉતારીને 9 ભેદી લીધા છે, 25 ને 9 34. પછી અભેદમાં ભેદનો આરોપ અને ભેદમાં અભેદનો આરોપ એમ કરીને 36મી દીક્ષા લીધી છે. એટલે લગભગ બધા એની અંદર જેટલા આરોપિત કથન છે એ બધા આવી જાય. આમણે વિશે શું લીધું છે કે એકનું પોતાનું પોતામાં લેવું સ્વજાતિપણે અથવા વિજાતિપણે લેવું અને સ્વજાતિ વિજાતિ મિશ્રપણે લેવું એમ કરીને બીજા એના 3 લઈ લીધા. એટલે આમ તો 36×108 થઈ જાય એવી રીતે લેવા જઈએ તો, અથવા દરેકમાં એવી રીતે 9 લઈએ તો એ બધાને જે 5×3 8×2 10 10 90 90 10 9 ઉતારો તો 90 થાય બીજા. એમ ભેદ પ્રભેદ તો જેટલા વિચારો એટલા વિચારી શકાય છે અને એ બધે કથનની પદ્ધતિના ભેદો છે. સારાંશ એટલો છે કે કોઈ પણ પ્રકારનું કથન આવે પણ જેને વસ્તુના સ્વરૂપનું જ્ઞાન છે એટલે વસ્તુ દર્શન છે એને મૂંઝવણ નથી. પણ જે કલ્પના કરે છે કે વસ્તુ આવી હશે, વસ્તુ આવી હશે, આવી હશે, એ ક્યાંક મૂંઝાઈ જાય છે કે અહીંયા તો આમ કીધું, ભલે અહીંયા તો આમ કીધું, પેલા પણ આમ કીધું, પેલા પણ આમ કીધું, એ મૂંઝાવાનો છે. એટલે શ્રીમદજીએ કહ્યું કહ્યું કે કુતર્કથી કહો તો બધા શાસ્ત્રોનું ચારેય અનુયોગનું ખંડન કરી દો. કુતર્કથી કહો તો ચારેય અનુયોગનું ખંડન કરી દો. અને જો આત્મહિતના લક્ષ્ય વિચારવામાં આવે, વસ્તુના સ્વરૂપને સમજવાનો વિચાર કરવામાં આવે તો ક્યાંય વિરોધ આવે એવું નથી. ભલે વસ્તુ વિચિત્ર છે અને એમાં અનેક વિરુદ્ધ ધર્મો પણ છે, એ વિરુદ્ધ ધર્મો પણ અવિરુદ્ધપણે વસ્તુમાં રહેતા હોવાથી ક્યાંય પણ વિરોધાભાસ ઉત્પન્ન થતો નથી, વિરુદ્ધતા આવતી નથી એમ છે. બીજાતિ દ્રવ્યગુણ પર્યાયનો એકબીજામાં આરોપ કરવો, ચંદ્રના પ્રતિબિંબને ચંદ્ર કહેવો, તે સ્વજાતિ પર્યાયનો સ્વજાતિ પર્યાયમાં આરોપ છે એમ લીધું. દ્રષ્ટાંત કેવું બધું કાઢ્યું છે. વિજાતિ દ્રવ્યગુણ પર્યાયનો એકબીજામાં આરોપ કરવો તે વિજાતિ ઉપચાર છે. જેમ કે જ્ઞાનને મૂર્ત કહેવો, મૂર્ત પદાર્થને જાણતા જ્ઞાન મૂર્ત થઈ ગયું એમ કહેવું. મને ઠંડી લાગી સ્પર્શગુણને પર્યાય છે. અને કથન એવું આવે કે મને ઠંડી લાગી તો એ વિજાતિ પર્યાયનો ઉપચાર છે. જ્ઞાનમાં જ્ઞાન કાંઈ ઠંડુ થતું નથી પણ ઠંડુ જાણે છે તો જાણતા જાણે થયું એમ કહેવું એ ઉપચાર છે, વાસ્તવિક નથી. વિજાતીય કહેવાય કેમ કે પૂતગલ છે ને, ઠંડીની પર્યાય પૂતગલની છે અને જ્ઞાન છે જીવ છે, તો બેની જાત જુદી થઈ ગઈ ને, એક જીવ છે ને એક પૂતગળ છે, માટે વિજાતીય છે. જ્ઞાનને મૂર્ત કહેવું તે વિજાતિ ગુણનો વિજાતિ ગુણમાં ઉપચાર છે. સજાતિ વિજાતિ દ્રવ્યગુણ પર્યાયમાં આરોપ કરવો તે સજાતિ વિચારની વિજાતિ ઉપચાર છે. જેમ કે જીવ અજીવરૂપ જ્ઞેયો, જીવ અજીવરૂપ જ્ઞેયો જ્ઞાનનો વિષય હોવાથી એને જ્ઞાન કહેવું, જીવ અને અજીવ બંને જ્ઞાનનો વિષય હોવાથી એને જ જ્ઞાન કહેવું. તે સજાતિ વિજાતિ દ્રવ્યમાં સજાતિ વિજાતિ ગુણનો આરોપ છે. જુઓ જૈન સિદ્ધાંત દર્પણ પ્રશ્ન 32 અને 33. વેદ અવેદ વડે દ્રવગુણ પર્યાય સદાય છે એમ જાણવું. એક જ્ઞાન પોતાના સ્વભાવનું કરતા છે, જ્ઞાનનો ભાવ તે કર્મ છે. જ્ઞાન પોતાના ભાવ વડે પોતાને સાધે છે, તેથી પોતે કરણ છે. પોતાનો સ્વભાવ પોતાને સોંપે છે, તેથી પોતે સંપ્રદાન છે. પોતાના ભાવમાંથી પોતાને પોતે સ્થાપે છે, તેથી અપાદાન છે. તેથી અપાદાન પોતે છે અને પોતાનો આધાર પોતે છે, તેથી અધિકરણ પોતે છે. એ પ્રમાણે આ જ 6 કારકો એક એક ગુણમાં જુદા જુદા અનંત ગુણ પર્યંત સાધવા. એક એકમાં 6 સાધો, એક ગુણમાં 6 કારકો છે. એ રીતે અનંતા ગુણોના 6 કારકો જુદા. ઉત્પાદ, વ્યય, ધ્રુવ ત્રણેય ગુણે ગુણમાં સાધીએ છીએ. સૂક્ષ્મત્વ ગુણ છે, તેના અનંત પર્યાયો છે. જ્ઞાન સૂક્ષ્મ, દર્શન સૂક્ષ્મ, અનંત ગુણ સૂક્ષ્મ, તે સૂક્ષ્મત્વ ગુણના પર્યાયો છે. એક ગુણ સૂક્ષ્મની મુખ્યતાનો ઉત્પાદ, બીજા ગુણની ગૌણતારૂપ સૂક્ષ્મનો વ્યય અને સૂક્ષ્મત્વ સત્તા વડે ધ્રુવ, એ પ્રમાણે સૂક્ષ્મત્વ ગુણમાં ઉત્પાદ વિધ્રુવ ઉતર્યા, એ રીતે સર્વે ગુણોમાં ઉત્પાદ વિધ્રુવ સદાય છે. ઉત્પાદ વિધ્રુવ એટલે જેમ દ્રવ્યમાં સદાય છે એમ ગુણમાં પણ સદાય છે. દ્રવ્યમાં અભેદપણે સાધવામાં આવે છે, ગુણમાં ભેદપણે સાધવામાં આવે છે. એક ગુણ સૂક્ષ્મની મુખ્યતાનો ઉત્પાદ, બીજા ગુણની ગૌણતારૂપ સૂક્ષ્મતાનો વ્યય અને સૂક્ષ્મત્વ સત્તા વડે ધ્રુવ. હવે એ તો આમ તો પર્યાયને જ લાગુ પડે છે, ઉત્પાદ અને વ્યય તો સમજાવવામાં ચાલીએ છીએ. કોઈ પણ એક ગુણની સૂક્ષ્મતા ઉત્પાદ થાય છે, ગૌણતા એ બીજા ગુણની સૂક્ષ્મતાનો વ્યય થાય છે. બીજા ગુણ હા બીજાને ગૌણ કરીએ ત્યારે એને ગૌણ થઈ ગયા, પણ આમ તો સૂક્ષ્મતા તો બધામાં છે. એટલે એકને ઉત્પાદમાં લીધો, એકને વ્યયમાં લીધો, જ્યારે સૂક્ષ્મતા ધ્રુવપણે રહી જાય છે. એ રીતે સર્વગુણમાં ઉત્પાદ વ્યય ધ્રુવ સદાય છે. એટલે ધ્રુવમાં સદાય એટલે ગુણમાં તો સદાય જે વાત છે. હવે પરિણામ શક્તિના ભેદ કહીએ છીએ. હવે વસ્તુ વિશે પરિણામ શક્તિનું વર્ણન કરીએ છીએ. પરિણામ શક્તિ છે, ઘણું કરીને 18મી શક્તિ છે. પરિણામ શક્તિ છે પહેલી વહેલી આ પરિણામ શક્તિ વાંચી છે આત્મધર્મમાં સ્વામી વિધાયવા પહેલા 18મી પરિણામ શક્તિ. આત્મધર્મમાં એ વખતે હરિભાઈ છૂટક આપતા હતા, બધામાં નહીં પણ કોઈ કોઈ આત્મધર્મમાં એક એક શક્તિનું વર્ણન નાખતા હતા. તમે દુકાને બેસીને ચર્ચા કરતા હતા, એમની પાસે 7-5 આત્મધર્મ દુકાને પીડ્યા હતા. મને કહે તમે લઈ જાઓ કે પછી વાંચી જુઓ કેમ લાગે છે. 19મી તો તમને પૂછેલું કે તમને કેમ કાંજી સ્વામીનું કેમ લાગે છે, તો હું તો સારું જ કહું ને કે હું તો ત્યાં જતો હોઉં એટલે સારું જ કહું ને કે તમે પોતે સ્વતંત્ર રીતે વિચાર કરો, આવીને સ્વતંત્ર રીતે નક્કી કરો. તમારો ઉપયોગ ચાલે છે તો તમને વધારે ખ્યાલ આવશે કે મારા કરતાં કેમ કરીને. એમણે બહુ મધ્યસ્થ કરીને જવાબ આપ્યો, જવાબ સારો લાગ્યો. એ આ પોતાના પક્ષની વાત કરતા નથી. પછી આ 4-5 આત્મ ગુરુદેવ હતા 13મી સાલમાં, સમય શિખરની યાત્રામાં હતા. જે રીતે કર્યું છે એ પદ્ધતિ અનુભવની પદ્ધતિ છે. વિચાર એટલે એમને કહ્યું કે તમે આ બધું એમની સાથે ચર્ચામાં કોઈ આવી વાત સૂક્ષ્મ નીકળતી નહોતી. તમે તમે આત્મધર્મ બધા આત્મધર્મમાં બધું વાંચો છો કે ના ના કેટલોક વિષય તો સૂક્ષ્મ આવે છે, મારો ઉપયોગ એટલો સૂક્ષ્મ નથી, એટલે મને તો વખત મળે એમાં.
ભાવરૂપ
આદિ રૂપ, નિત્ય આદિ સ્વભાવ રૂપ, સાધારણ આદિ ગુણ રૂપ તથા અન્ય અન્ય ઉપચાર આદિ રૂપ એવા અનંત ભેદ ભેદ રૂપ એવા અનંત ભેદ ભેદ રૂપ છે. તેમાં સામાન્ય વિશેષ આદિ અનંત નયોથી, અનંત વિવિક્ષાઓથી, અનંત સપ્તગંગ સાધવા, એટલે ભેદ કરવા જાઓ તો ભેદનો તો પાર આવે એવું નથી, એટલા બધા ભેદ થઈ શકે એવું છે. ફરીથી જ્ઞાન દર્શન આદિ વિશેષ ગુણોના સત્વથી જીવ પ્રગટો અર્થાત જણાયો ત્યારે જીવના વસ્તુત્વ વગેરે સર્વ ગુણો જણાયા, એ સામાન્ય ગુણ જણાયા વિશેષ દ્વારા, માટે અસાધારણ વડે સાધારણ જણાયા અને સાધારણ વડે અસાધારણ છે, કેમ કે વસ્તુત્વમાં જ્ઞાનાદિ છે એટલે સાધારણ વડે અસાધારણ છે અને અસાધારણ વડે સાધારણ છે, અસાધારણ વડે સાધારણ જણાય છે. એ સર્વદ્રવ ગુણ પર્યાય પોતાના યથા અવસ્થિતપણા વડે સ્વચ્છ થયા, એ બધા દ્રવગુણ પર્યાય પોતાના જેવું સ્વરૂપ છે એવું પ્રગટ થાય છે, ત્યારે પરના અભાવને લીધે અથવા વિકારના અભાવને લીધે અભાવ શક્તિ રૂપ થયા, અભાવ શક્તિ રૂપ થયા, અભાવ વિકારનો અભાવ થયો ત્યારે અભાવ શક્તિ રૂપ થયા. નિજ વસ્તુનો સકળ ભાવ, હવે નિજ વસ્તુનો સકળ ભાવમાં આ બધા ભેદ લઈ લીધા, આત્મા નિજ વસ્તુ તેનો સકળ ભાવ, પરના અભાવ વડે એટલે શુદ્ધ પૂરના અભાવ વડે ચિદવિલાસથી શોભિત સ્વરસથી ભરેલો છે, ચૈતન્યના વિલાસથી શોભે શોભતો છે અને પોતાના આનંદ રસથી અથવા આત્મરસથી અમૃત રસથી ભરેલો છે. ત્યાગ ઉપાદાન શૂન્ય છે, કોઈ પોતામાંથી કાંઈ ત્યાગ કરે નહીં, બીજાનું કાંઈ ગ્રહણ કરે નહીં, સકળ કર્મનો અવકર્તા છે, પોતાનો સકળ ભાવ કહ્યો કે પોતાનું સર્વસ્વ સ્વરૂપ કહ્યો, સકળ કર્મનો અવકર્તાને અભોક્તા છે, સર્વ કર્મ મુક્ત આત્મપ્રદેશ છે, આત્મપ્રદેશમાં કોઈ કર્મનો સ્પર્શ નથી, અબધ સ્પષ્ટ છે, અબધ નહીં બંધાયેલું છે, સહજ મગ્ન છે પોતાના સ્વરૂપમાં, ત્રિકાળ મગ્ન છે, પરમૂર્તિ રહિત અમૂર્ત રૂપ છે, ભલે પર પદાર્થો પ્રતિભાસે તો પણ પરમૂર્તિ રહિત અમૂર્ત રૂપ છે, ષટકારક રૂપ છે, એમાં ષટકા છ કરતા કર્મ કરણ સમુપાદાન સમૃદાન પોતાના કાર્ય કરવાનું સામર્થ્ય છે, એ પ્રકારે સંપૂર્ણ સામર્થ પોતાનું છે. ષટકારકનો અર્થ જ એ છે કે પોતાનું પ્રયોજનભૂત કાર્ય કરવાના જે છ સાધનો જોઈએ એ છ સાધનોથી આત્મદ્રવ પોતે સંપન્ન છે, પરિપૂર્ણ સંપન્ન છે, જેમ કે કરણને સાધન કહેવામાં આવે છે, તો કરણ ગુણ છે, કરણ શક્તિ છે, એ અનંત બેહદ કરણ શક્તિ છે, બેહદ સાધન શક્તિ છે. કોઈ પોતાના પ્રયોજનભૂત કાર્ય માટે બીજા સાધનની અપેક્ષા હોય તો આત્મા કાર્ય કરી શકે એ વાતમાં કાંઈ માલ નથી. સુભાગભાઈનો દ્રષ્ટાંત લઈએ આપણે તો વૃદ્ધાવસ્થા, છેલ્લા 6-12 મહિનાનો માંદગીનો ખાટલો, દરેક પત્રમાં એમ લખે કે ખૂબ જ નબળાઈ છે, શરીરની નબળાઈ એટલી છે કે ખાટલા વર્ષ રહી જવું પડે. હવે એ પરિસ્થિતિમાં એમને છેલ્લા દિવસોમાં સમ્યક દર્શન લીધું, અંદરનો પુરુષાર્થ તો નિરપેક્ષ થઈ ગયો, કે પોતાને પણ ખબર છે કે હવે થોડા દિવસો છે, જેઠ વધ દશમે દેહ છોડ્યો છે પણ એમને જેઠ સુધ મોમનો ભાસ થયેલો, ભાસનો અર્થ કે સાચું હોય અથવા સાચું ન પણ હોય, એનું નામ ભાસ, ચોખ્ખું ન હોય, જેઠ સુધ મોમ અને એમને 17-18 દિવસ એટલે એમ માનો કે 15 દિવસ, ત્યાર પછી 16 દિવસ જીવ્યા છે, એટલે ખરેખર તો એમને ભાસ હતો એના 2-3 દિવસ પહેલા જ સમ્યક દર્શનને પામ્યા છે, 18 કે 19 દિવસ પહેલા એટલે 19મે દિવસે સમ્યક દર્શન પામ્યા છે. સોળ દિવસ તો એમણે ત્યાર પછી પોતાના ભાસના દિવસ પછી કાઢ્યા છે. એટલે ખરેખર એમને ખ્યાલ હતો કે હું ત્રણ દિવસ પછી મારું આયુષ પૂરું થશે, એ પેલા ત્રણ દિવસ અગાઉ પામી ગયા છે. કેવી સ્થિતિ હશે કયો દેહ ને, જેને એમ ખ્યાલ હોય ત્રણ દિવસ પછી આ દેહ છોડવાનો છે, એની સ્થિતિ કેવી હોય, માનસિક સ્થિતિ કેવી હોય? એવી માનસિક સ્થિતિમાં જેને સમ્યક દર્શન લીધું એને કેટલું બળ કર્યું, કેમ કે એનું સાધન પોતામાં છે, પોતાનું સાધન પોતામાં છે. અહીં તો એમ કે કેન્સર છે ત્યાં થઈ રહ્યું, પગ ભાંગી જાય, અને આકુલતા 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 થવા માંડે. એને તો ખબર છે, થોડા દિવસ પહેલા ખ્યાલ આવ્યો છે. જેઠ સુદ નો મેં કઈક આગળ લખે છે, જેઠ સુદ નો મે મૃતક છે, સુદ નામ નું મૃતક છે, સુદ નામ પૂરું થયા પછી લખે છે કાગળ. સુદ નામ નું મૃતક છે એમ ધાર્યું હતું, પણ સુદ નામ ચાલી ગઈ છે અને આપની કૃપાથી હવે દેહ ને આત્માનો સહજપણે ભિન્ન અનુભવ ફળાક દઈને થઈ ગયો અને પરિણતિ બરાબર ચાલે છે. હવે સહેજ જ દેહ ને આત્મા ભિન્ન જણાઈ રહ્યો છે. શુદ્ધ નામે લખે, ક્યારે લખ્યું હોય તો એમનો પત્ર તો પત્રના પુસ્તકમાં છે, એમનો પત્ર જોઈને એમના પત્રમાં છે, એમના જે થોડાક 25 પત્રો પ્રસિદ્ધ થયા છે ને એમાં એ વાત છે. બોલો, તત્કાળ મોક્ષમાં છે. ત્યાર પછી 16 દિવસે વૃદ્ધશ્રમ, જેઠ વૃદ્ધશ્રમ દે છે, સોળ દિવસ થયા. આમ તો એમને જે લીખો છે પત્ર એના ઉપરથી એમના દેહાંત પહેલાના 18 દિવસ પહેલા 19 દિવસે એમને અનુભવ થયો છે. અઠવાડિયા પછી પત્ર લખ્યો છે, દન 8 થયા દિવસના બદલે દન સમજો આપણે ઝાલાવાડમાં, દન 8 થયા દેહ ને આત્મા સહજ ભિન્ન વધે છે. એ એમને એમના દેહાંત પછી ત્યાર પછી 13 દિવસે એમને દેહ છોડ્યા છે. ત્યાં પેલા 18-19 દિવસ એમને જે ધારણામાં આવ્યું હતું એના કરતા 3 દિવસ પહેલા જ એમને દેહ છોડ્યો છે. વિચારવા યોગ્ય શું છે કે જેને એવો ખ્યાલ આવી ગયો હોય કે 3 દિવસ પછી આ દેહ છૂટી જવાનો છે, એને સમ્યક દર્શન થાય છે અને તે પણ જર્જરિત દેહની વૃદ્ધા અવસ્થામાં, અશક્ત અવસ્થામાં થાય છે. આ વિચારવા યોગ્ય આત્માનું સાધન આત્મામાં છે. 6 પ્રકારે એક કાર્ય કરવામાં 6 પ્રકારના જે કરણ જોઈએ, કારક જેને કારક અહીંયા કહે છે, 6 પ્રકારના કાર્ય કરવાના કારકો જોઈએ. એ 6 પૂરેપૂરા અનંત કારકો, અનંત શક્તિ સંપન્ન 6 કારકો પોતામાં છે. જ્યારે એ પોતે કરે ત્યારે થાય, ન કરે ત્યારે ન થાય, એવું છે. પોતાનો સકળ ભાવ લેવો છે ને, નિજ વસ્તુનો સકળ ભાવ, એમાં 6 કારકો, ષટકારક રૂપ, દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવરૂપ, સંજ્ઞા સંખ્યા લક્ષણ પ્રયોજન આદિ રૂપ, નિત્ય આદિ સ્વભાવ રૂપ, ધર્મ લીધો નિત્ય નિત્ય આદિમાં બધા લઈ લેવા, અને સાધારણ આદિ ગુણ રૂપ, સાધારણ અસાધારણ એમ, તથા અન્ય અન્ય ઉપચાર આદિ રૂપ, એવા અનંત ભેદ અને અભેદ રૂપ છે. સકળ ભાવમાં બધું અંદર આત્મામાં છે, તેમાં સામાન્ય વિશેષ આદિ અનંત નયોથી અને અનંત વિવિક્ષાઓથી અનંત સપ્તભંગ સાધવા અથવા સાધી શકાય. અનાદિ અનંત, અનાદિ શાંત, અને સાદી શાંત અને સાદી અનંત એ ચાર ભંગ સર્વગુણમાં લાગવું પડે છે તે કહીએ છીએ. પ્રથમ જ્ઞાનમાં સાદી એ છે, આ ચાર ભંગ છે ને, સાદી શાંત ને અનાદિ અનંત. તો જ્ઞાન વસ્તુ અનાદિ અનંત છે, જ્ઞાન રૂપે વસ્તુ છે, પદાર્થ છે તે અનાદિ અનંત છે. જ્ઞાન દ્રવ્યથી અનાદિ છે અને પર્યાયથી શાંત છે, અંત આવે છે. એ રીતે અનાદિ શાંત પણ છે. જ્ઞાન પર્યાયથી સાદી શાંત છે, પર્યાયથી ઉપજે છે ને નાશ પામે છે, આદિ અનંત બે છે. પર્યાયથી જ્ઞાન સાદી છે અને દ્રવ્યથી અનંત છે, તેથી સાદી અનંત પણ છે. એ પ્રમાણે પર્યાયથી જ્ઞાન એટલે કેવળ જ્ઞાન સાદી અનંત છે, કેવળ જ્ઞાન સાદી અનંત. એ પ્રમાણે દર્શનમાં એ જ રીતે જાણો, સત્તામાં એ ચાર પ્રકાર સાધીએ છીએ, એ ચારે પ્રકાર સત્તામાં ઉતારે છે. કે દ્રવ્ય સત્તા અનાદિ અનંત છે, દ્રવ્ય સત્તા અનાદિ અને પર્યાય સત્તા શાંત છે. પર્યાય સત્તા શાંત એટલે એ રીતે અનાદિ શાંત છે, દ્રવ્ય ને પર્યાય લ્યો એટલે દ્રવ્યથી અનાદિ અને પર્યાયથી અંતવાળી. પર્યાય સત્તા સાદી શાંત છે, એટલી પર્યાય લ્યો તો સાદી શાંત પણ છે. અને પર્યાય ને દ્રવ્ય ગુણ લ્યો તો પર્યાય સત્તા સાદી, દ્રવ્ય સત્તા તથા ગુણો સત્તા અનંત, એ રીતે સાદી અનંત પણ છે. આ પ્રમાણે સત્તામાં ચાર ભંગ સાધના સાધતા પ્રશ્નો ઉઠે છે કે સત્તા તો છે લક્ષણવાળી છે, અને સાદી શાંતમાં તો સત્તાનો અભાવ થાય છે, ત્યાં સત્તાનું છે એવું લક્ષણ તો ત્યાં રહેતું નથી. તેનું સમાધાન કરીએ છીએ. કેવા કેવા પ્રશ્નો ઉઠાવ્યા છે. તેનું સમાધાન કરીએ છીએ કે પર્યાય સમય સ્થાયી છે, તેની સત્તા પણ સમય માત્રને કાળ મર્યાદા સુધી છે લક્ષણ સહિત છે. પર્યાયનો અભાવ થાય છે એમ તમે જુઓ છો, પણ અમે પર્યાયના સદભાવને જોઈએ છીએ એની સત્તાથી. એમાં છે જ્યાં સુધી સમય વર્તી છે ત્યાં સુધી તો એનું છે પણ છે ને, અક્ષણિક સત નથી બેસતો, અક્ષણિક સત છે કે નહીં. સત તો ઉત્પાદ ભાઈ ધ્રુવ વાળું જ જોઈએ, કે સત કયો એટલે ઉત્પાદ ભાઈ ધ્રુવ ત્રણે જ લેવા જોઈએ, તો કે નહીં એવું નથી. દ્રવ સત, ગુણ સત અને તેની સત્તા પણ સમય માત્ર ની કાળ મર્યાદા સુધી છે. પર્યાય ની સત્તા પણ સમય માત્ર ની કાળ મર્યાદા સુધી છે, લક્ષણ સહિત છે અને છે લક્ષણ સહિત છે, એમાં એનું સત્તાનું લક્ષણ છે. અનાદિ અનંતનો કાળ ઘણો છે, તેથી પર્યાયમાં તે સંભવ તો નથી. અનાદિ અનંતનો કાળ તો અનંતકાળ છે, એ કાંઈ પર્યાયમાં હોઈ શકે નહીં. પર્યાય સમય સ્થાયી ન હોય તો ઉત્પાદ ધ્રુવ એક સમયમાં સિદ્ધ ન થાય. જ્યારે ઉત્પાદ ધ્રુવયુક્ત સત્તા લેવી છે તો પછી એમાં ઉત્પાદવી તો આવે છે. જો એ સમજ થાય ન હોય તો સત્તાને ઉત્પાદવી ધ્રુવવાળી સાબિત નહીં કરી શકો તમે. માનો કે સત્તાને ત્રિકાળી જ તમે લ્યો, એનો ઉત્પાદવીમાંથી વ્યયમાં એનો અભાવ થાય છે, તો સત્તા નિત્ય જ રહી ગઈ. નિત્ય અનિત્ય બે વાત ન રહી, પદાર્થ છે નિત્ય, નિત્ય જ રહી ગયો, જે સાંખ્યનો વિષય છે એ જ રહી ગયો. પછી પછી ઉત્પાદ એ સત્તાના વિષયમાં ન આવ્યું. તો ઉત્પાદ ધ્રુવીના સત્તા હોય નહીં, કેમકે ઉત્પાદ ધ્રુવી ઉત્તમ સત છે, અસ્તિત્વ ગુણમાં એ ત્રણે લઈ લીધી છે. સત્તાનો નાશ થતા વસ્તુનો નાશ થાય, માટે પર્યાયની સમય મર્યાદા સમય પૂરતી હોવાથી સત્તાનો સાદી સાંજપણો સિદ્ધ થયો. આ પ્રમાણે પરિણામ શક્તિના ભેદ છે, આમાં સર્વે ગર્ભિત છે, તેથી તેના જ ભેદ છે. બધે બધા એમાં દરેક ગુણો આવી ગયા, ઉત્પાદવી ધ્રુવમાં બધા ગુણો આવી ગયા, કોઈ બાકી નથી.
જાણતા પોતાને જાણતા પોતાને
પોતે પોતાના સ્વરૂપે પરિણમે, એવો પરિણમે કે પરિણમન માંથી બહાર ન નીકળે એવો પરિણમે, એવો અંદર વૈભવ છે પાછો. પદાર્થ ની અંદર એવા 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 ગુણો નો વૈભવ છે કે ત્યાં ને ત્યાં રહી જાય. એ પરિણમન માંથી છૂટીને અન્યથા પરિણમન ના અંશમાં આવે, ઉપયોગ બહાર આવે, એ વસ્તુનું સ્વરૂપ નથી એમ કે છે. એવું વસ્તુમાં કોઈ ગુણ નથી, માટે એવું વસ્તુનું સ્વરૂપ નથી, માટે બધું પરના પડખે નાખી દે છે. સ્વરૂપ દ્રષ્ટિએ એ બધું પરના પડખે નાખી દે છે. અધ્યાત્મ વિદ્યા છે, બહુ ખુલ્લી ગુરુજી પ્રવચનો આવ્યા છે એમાં આ પણ બહુ સારો છે. આ જે વસ્તુને જોતા વસ્તુ પરિણમે છે, એટલે તારો દારૂ જે આત્મ સ્વરૂપ છે, ક્યારે ક્યાં વાંચ્યું બહુ યાદ નથી રહ્યું, પણ તારું જે આત્મ સ્વરૂપ છે એ તો એક મોટો શક્તિનો મોટો પર્વત છે. અને જેમ કોઈ મેરુ પર્વત સમુદ્રની મધ્યમાં હોય તો એ સમુદ્રના મોજા ઉછળી ઉછળી અને એ મેરુ પર્વતનો પાદ પ્રક્ષાલ કરે છે. સમુદ્ર તો નીચેના ભાગમાં જ હોય ને, મેરુ તો ઊંચો હોય તો એના ચરણ ધોવે છે. પાદ પ્રક્ષાલ છે ને ચરણ ધોવાનો, કે તારા પર્યાય રૂપી તરંગોને, પર્યાય રૂપી મોજાને ઉછાળ ઉછાળ, તારા પર્યાયના સમુદ્રને, અને તારા જે શક્તિનો પર્વત છે એનું પાદ પ્રક્ષાલન કર. બહુ ફેલી લીધી છે. પ્રદેશ શકો શક્તિ આત્મા વિશે પ્રદેશ શકો શક્તિ છે એનું વર્ણન કરીએ છીએ. આમાં તો શક્તિઓનું લગભગ ચિદ વિલાસ કયો એટલે ઘણી શક્તિઓનું વર્ણન એની અંદર આવી જાય છે. કેમ કે ચૈતન્યનો વિલાસ, ચિદ વિલાસ એટલે ચૈતન્યનો વિલાસ, આત્માનો વિલાસ. આત્માનો વિલાસ કહો કે આત્માના ગુણોનો વિલાસ કયો. આ લોકો મકાનનું નામ પાડે છે કે નહીં, ફલાણા નિવાસ, ફલાણા વિલાસ, ફલાણા વિલા, વિલા વિલા, પછી વિલાસ એમ નામ પાડે છે કે નહીં. તો શું કે એની અંદર ઘણો વૈભવ ભર્યો હોય, પોતાનું મોટું મકાન હોય, ઘણો વૈભવ ભર્યો હોય, એમાં લહેર કરે, એમાં આત્મા આત્મામાં આત્મામાં વિલાસ કરે છે. આનંદ ગુણોના પરિણામ એમ લીધું. એટલે એક એક શક્તિઓ લેવાનું કારણ એ છે. ઓલામાં અનુભવ પ્રકાશમાં અનુભવ સમુચ્ચય પણ એ લીધો, આમાં એક એક શક્તિનું પરિણમન લીધું ને એના ભેદ પ્રભેદ લીધો. વિલાસ છે ને એટલે ભેદ પ્રભેદ લીધો. વિલાસમાં તો ભેદ પ્રભેદ આવે છે, તો જ વિસ્તાર થાય એના.